તારીખ 26/10/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 718 અને 719 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 416
196 718 પ્રશ્ન કર્યો છે કે ચારિત્ર પ્રથમ લઈ લઈએ અને પછી સંકિત કરે તો, અથવા કોઈ એમ કહે કે અમને વ્રત નિયમ સંયમ અને ચારિત્ર ના ભાવ વધારે આવે છે, સમ્યક દર્શન નો વિષય પછી રાખીએ, એવી જેની વાત બરાબર નથી ખ્યાલમાં આવતી, પણ ચારિત્ર પહેલા અંગીકાર કરીએ તો શું વાંધો? આવો ચારિત્રને અને સમ્યક દર્શનને સમજ્યા વિના પ્રશ્ન થાય એને ચારિત્ર શું છે, સમ્યક દર્શન શું છે અને બંને ગુણના પરિણામનો ક્રમ શું છે એની પણ ખબર
નથી,
કાંઈ ખબર નથી. ચારિત્ર પણ એને પોતાનું માનેલું, પોતાનું કલ્પના કરેલું ચારિત્ર માન્યું છે, ગણ્યું છે, સમજ્યું છે, એ કઈ ખરેખર ચારિત્ર સમાધાન કર્યું છે. જેમ જમીન વગર ઝાડ ઉગતું નથી તેમ હું અખંડ ચૈતન્ય છું, તેની પ્રતીતિ વિના ચારિત્ર ક્યાંથી હોય? શું કહે છે? કોઈ એમ કહે કે આકાશમાં ઝાડ મેં ઉગાડ્યું અને એવા સુંદર ફૂલો એના એ ઝાડને, તો કહે છે એ ઝાડ ને ફૂલ બધી તારી કલ્પના છે, આકાશમાં ઝાડ થઈ શકતો
નથી.
તેમ હું અખંડ ચૈતન્ય છું, જેની પ્રતીતિ નથી, જેની ખાતરી નથી, જેનો વિશ્વાસ નથી, અથવા જેની અપ્રતીતિ છે, જેનો અવિશ્વાસ છે, એમાં એને સ્થિર થવાનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે? ચારિત્ર પ્રતીતિ વિના ન હોય એટલે શું છે કે પ્રતીતિ નથી, એનો અર્થ કે અપ્રતીતિ છે, અન્યની પ્રતીતિ છે, રાગની અને પરદ્રવ્યની પ્રતીતિ છે, એનો અર્થ કે એને આત્માની પ્રતીતિ નથી, અપ્રતીતિ છે. પ્રતીતિ નથી અને એમાં જેમાં પ્રતીતિ નથી, જેની પ્રતીતિ નથી, એમાં સ્થિર થવું, એ વાત કેવી રીતે બની શકવા યોગ્ય છે? બની શકે નહીં. જેમ જાણ્યા વિનાની પ્રતીતિ નથી, તેમ જ્ઞાન અને શ્રદ્ધાન વિના એમાં સ્થિર થવાનો કોઈ અવસર હોય શકે નહીં. જે વિષયથી પોતે અજાણ્યો છે, જે તત્વથી અજાણ્યો છે અને જેનો ભરોસો નથી, જેનો આધાર લેવા માટે વિશ્વાસ આવ્યો નથી, એમાં સ્થિર થવાનો પ્રશ્ન ક્યાંથી ઉપસ્થિત થયો? ચારિત્ર તો એને એને માન્યું છે કે કોઈ શુભરાગ કયો, વ્રત પાળવાનો, સંયમ પાળવાનો, એને ચારિત્ર માન્યું, એ આત્માનું ચારિત્ર નથી. ચારિત્ર ભાવ નથી ખરેખર. એમાં તો શું છે, દીક્ષા પહેલા લઈ લઈએ એમ કેવું છે, પછી સંકિત તો કરે નિવૃત્ત થઈને, પણ એ દીક્ષા લીધી મેં અને હું સાધુ થયો એ વાત એને સંકિત નહીં થવા દે. એનો શું, મેં દીક્ષા લીધી છે અને હવે હું સાધુ છું, એ ગ્રહિત મિથ્યા દર્શન એને ક્યાંથી મિથને સમ્યક દર્શન થવા દેશે? એને સમ્યક દર્શન થશે
નહીં.
હા, અજ્ઞાન પણ એ લેવાઈ ગયું હોય દીક્ષા, અને પોતે એમ માને કે હું સાધુ નથી, બીજા પણ સાધુ તરીકે એને સ્વીકારે ત્યારે એને એમ કહે કે સાધુ પણ આ નથી, હું મને સાધુ ગણતો નથી, તમે મને સાધુ ગણતા નહીં, તો એને હજી સમ્યક દર્શન થવાનો અવસર છે. ભલે દીક્ષા લઈ લીધી હોય તો પણ અચારિત્રને ચારિત્ર માને, શુભ રાગને ચારિત્ર માને, અને ચારિત્ર તો લઈ લીધું, હવે સંકિત માટે કંઈક કરીએ અને પામીએ, એને ચારિત્ર તો સમજ્યો નથી અને સમ્યક દર્શન એને પ્રાપ્ત થવાનો પ્રશ્ન રહેતો નથી. સમ્યક દર્શનનો વિષય તો હું અખંડ ચૈતન્ય સ્વરૂપ છું, એ સમ્યક દર્શનનો વિષય છે. એવી પ્રતીતિ વિના સમ્યક દર્શન તો પ્રતીતિ ભાવરૂપ છે, નિર્વિકલ્પ પ્રતીતિ છે, સ્વરૂપની નિર્વિકલ્પ પ્રતીતિ, તેને સમ્યક દર્શન કહીએ. એ વિના ચારિત્ર ક્યાંથી હોય? એ વિના ચારિત્ર હતું નથી, એટલે સ્વરૂપ સ્થિરતા. અહીંયા ચારિત્ર એટલે સ્વરૂપ સ્થિરતા, ચારિત્ર એટલે ચરવું, સ્થિર થવું, લીન થવું, એકાગ્ર થવું, જામી જવું, એનું નામ ચારિત્ર છે. બહારમાં પણ જેના ઉપર વિશ્વાસ ન હોય એને એને ત્યાં થાપણ મૂકવા જાય
નહીં.
સાંભળ્યું હોય કે ઉઠી જવાનો છે, દિવાળું કાઢશે એમ જાણ્યા પછી, અવિશ્વાસ આવ્યા પછી, જાણ્યા પછી એટલે અવિશ્વાસ આવ્યા પછી એને એમ કે ભાઈ આ 50,000 લાખ મારા રાગ દે તો વ્યાજે, મારે વ્યાજે મૂકવા છે તમારે, કોઈ જાય કેમ કે અપ્રતિતિ ભાવ વર્તે છે, એના ઉપર અભરોસો છે, ભરોસો નથી. એમ જેને આત્મા આનંદ કંદ છે એનો ભરોસો નથી, એમાં સ્થિર કેવી રીતે થાય? ચારિત્ર તો થાપવું છે, આત્માને સારી રીતે સ્થિર કરવો છે, એમાં કેવી રીતે થાપણ મૂકશે? એ થઈ શકે નહીં. ચારિત્ર એટલે ચરવું, સ્થિર થવું, લીન થવું, શેમાં કે દેહમાં કે નહીં, એ તો જડ છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, એને શરીરમાં દેહમાં સ્થિર થવું એ વાત નથી, અને અવસ્થામાં થતા પુણ્યપાપ એ વિકાર છે, મલિન ભાવ છે, દુઃખ ભાવ છે, એ કોઈ ચારિત્ર નથી, એ પણ ચારિત્ર નથી, એમાં પણ સ્થિર થવાનો પ્રશ્ન નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની પ્રતીતિ થયા પછી અંતરમાં લીનતા કરે તે ચારિત્ર છે. ખરેખર ચારિત્ર કોને કહીએ? કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની પ્રતીતિ થયા પછી જે અંતરલીનતા પ્રગટ થાય, સ્થિરતા પ્રગટ થાય, બળવાનપણે સ્વરૂપનો ભાવ એટલે પુરુષાર્થ ઘણો વધીને સ્વરૂપનો ભાવ, સ્થિર ભાવ પ્રગટ થાય સ્વરૂપનો, તો એ ચારિત્ર છે. એમાં પ્રતીતિ, સ્વરૂપ પ્રતીતિ એ તો પાયાની ચીજ છે. એ હોય ને એમાં સ્થિર થવું એવું તો બની શકતું નથી. ને બાકીના ને ચારિત્ર કહેવું એ તો કલ્પના માત્ર છે, અથવા ચારિત્ર સંબંધીનું એ અજ્ઞાન છે કે જેથી અચારિત્ર ને ચારિત્ર નથી એને ચારિત્ર કહે છે. લોકોમાં તો લૌકિક નીતિ અનુસાર વર્તે એને પણ એમ કે ભાઈ આનું ચારિત્ર સારું છે. ચારિત્ર નો અર્થ ન્યાય, નીતિ, સજ્જનતા એ બરાબર રાખે લૌકિક નીતિમાં, અનીતિ ન કરે તો એમ કહેવાય ભાઈ ચારિત્રવાન માણસ છે. એનામાં શંકા કરવા જેવી નથી. એને ગમે તે કામ સોંપો, એને વહીવટ સોંપો, એના હાથમાં સત્તા હોય, એને ગમે તેમ હોય, એનું ચારિત્ર સારું છે. એનું ચારિત્ર તો રૂઢિ અનુસાર અર્થ કરે છે. ખરેખર ચારિત્ર નો અર્થ તો ચરમું તે ચારિત્ર છે, લીન થવું તે ચારિત્ર છે. ને તે સ્વરૂપમાં, રાગમાં ને દેહમાં તો જીવોની લીનતા છે, એ અચારિત્ર છે. જે અનાદિની રાગમાં લીનતા છે એવી જ લીનતા એને કોઈ શુભાવ કરીને એમાં કરી મારે આ ન ખપે, એથી કઈ ચારિત્ર થઈ ગયું એ કોઈ ચારિત્ર નથી. એટલી વ્યાખ્યા કરી છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની પ્રતીતિ થયા પછી, એમ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની પ્રતીતિ પૂર્વક એમ વાત લીધી છે. એ ન હોય ને આ હોય એ વાતનો પ્રશ્ન રહેતો નથી. પછી અંતરમાં લીનતા કરે પુરુષાર્થથી ત્યારે એને ચારિત્ર ગણવામાં આવે છે. મુખ્યપણે પાંચમા ગુણ સ્થાને દેશ ચારિત્ર એટલે સ્થિરતા અમુક ભાગે વધી છે, અને છઠ્ઠે સાતમે ગુણ સ્થાને ક્ષણે ક્ષણે સ્વરૂપમાં સ્થિર થવાનું થતું હોવાથી પ્રત્યેક અંતર્મૂર્તમાં આત્મામાં લીન થવાનું બનતું હોવાથી સહેજે સહેજે એને ચારિત્ર ગણવામાં, પ્રધાનપણે તો મુનિ દશામાં જ ચારિત્ર ગણવામાં આવ્યું છે. ગૌણપણે પંચમ ગુણ સ્થાનનું ચારિત્ર વાગ્યા છે, પણ એ ગૌણ છે. મુખ્ય તો મુનિ દશા એ ચારિત્રની દશા છે. એને ચારિત્રનો રાજમાર્ગ કહેવામાં આવે છે, એ ધોરીમાર્ગ છે. બાકી બધી વાતો છે ચારિત્ર. ચારિત્ર કેમ કરવું એ પ્રશ્ન હોય શકે નહીં, કેમ કે સમ્યક દર્શન થયું ત્યાં જ્ઞાન સમ્યક થયું, ત્યાં સ્વરૂપ આચરણ ચારિત્ર પણ થયું. પછી કેમ કરવું એ ક્યાં પ્રશ્ન છે, એને થયું છે એને તો. પછી વૃદ્ધિ થવી એ એની વિધિ એને આવડી છે, વૃદ્ધિ થઈ નથી પણ વૃદ્ધિ કેમ થાય એની ખબર છે. એટલે કેમ કરવું એ પ્રશ્ન એને. કાલે એક પદ હતું ભક્તિનું આગળમાં, પંચપરમ પદને નમીએ ભવ્યા મંગલકા, એમાં પંચપરમેષ્ટિના પાંચ કડી આવી ગઈ. પહેલા અરિયંતની, પછી સિદ્ધની, આચારની, પછી બીજી ત્રણ કડી હતી. એમાં પહેલા સમ્યક દર્શનની હતી, પછી સમ્યક જ્ઞાનની હતી, પછી સમ્યક ચારિત્રની હતી. પદ તો પંચપરમેષ્ટિને નમવાનું હતું. મંગલ કામના અર્થે એટલે મારા હિતને અર્થે પંચપરમેષ્ટિને એનું સ્વરૂપ જાણીને, એનું સ્વરૂપ જ્ઞાનમાં અવધારીને નમસ્કાર કરું છું. આ વાત સમ્યક દર્શનમાં એમ વાત લીધી હતી કે મોહના નાશનું કારણ છે એવા સમ્યક દર્શન ને હું નમું છું.
વાહ વાહ, મોહના નાશનું કારણ.
સમ્યક દર્શન ને નમું છું એનું કારણ એ લીધું કે મૂળ મૂળ વિનાશન મૂળ એવો શબ્દ હતો. મોહના વિનાશ નું મૂળ છે આ સમય દર્શન, એટલે એને હું નમસ્કાર કરું છું. એ પણ નમવાનું પદ હતું ને, પરમેશ્ઠીને નમવાનું, તો આ સમ્યક દર્શન ને નમવાનું પદ હતું. હવે એના ધણીને નમવાનું કે નહીં, જો કોઈ એમ કહે કે સમ્યક દ્રષ્ટિને ન નમાય તો એ સમ્યક દર્શનનો નિષેધ કરે છે. એ સમ્યક દર્શનની ના પાડે છે, સમ્યક જ્ઞાનની ના પાડે છે, સમ્યક ચારિત્રની પણ એ ના પાડે છે. આમ થઈ જાય છે, આવો ભાવ ઉભો થાય છે. પરમેષ્ટિનો તો વ્યવહાર પરંપરાગત છે, પંચ પરમેષ્ટિના નમસ્કારનો અનાદિ નમસ્કાર મંત્ર છે, અનાદિનો એ વ્યવહાર છે. સાથે આ ત્રણ પદ લીધા છે. આ બધા પદ તો એ દિવસોમાં બનતા સુધી પછી બેનશ્રીના રચેલા છે. શરૂઆતમાં સોનગઢમાં મંદિર થી ભક્તિ નો ગુરુ વ્યવહાર ચાલ્યો ત્યારે એ દિવસે બધા રચેલા. જેટલા ઊંડા જાવ વિષય સ્પષ્ટ થાય. સત્યમાં દુઃખ નથી, અજ્ઞાન ને લીધે દુઃખ લાગે છે, જીવને દુઃખ લાગે છે, એનું એકમાત્ર કારણ અજ્ઞાન છે. દુઃખ થાય તો ત્યાં જ્ઞાન કામ કરે છે એ વાત રહેતી નથી. અજ્ઞાને કરીને જીવને દુઃખ છે. દુઃખ તો પ્રતિકૂળ સંયોગોનું છે, નિર્ધનતા હોય, રોગિષ્ટપણું હોય, અપમાનિત થવાતું હોય, અને ક્યાંય કોઈ રીતે સંયોગોની અનુકૂળતા ન દેખાતી હોય ત્યારે લોકો સમજે છે કે આ દુઃખી જ થઈ ગયા છે. આકરો ઉદય એમને આવ્યો છે અને દુઃખ થયું છે, એ વાત ખોટી છે. જીવને દુઃખ અજ્ઞાને કરીને છે આ સિદ્ધાંત છે. આ દુઃખ નથી કેમ કે આત્મા સત્તા સ્વરૂપ સત્ય છે. સત્તા જેનામાં છે તે સત્ય છે, જેમ ચેતનતા જેનામાં છે તે ચૈતન્ય છે, એમ જેનામાં સુખની સત્તા છે તે સત્ય છે. એ ભાષાનો સત્તામાંથી સત્ય થયું, ચેતનતામાંથી ચૈતન્ય થયું, જે ગુણપણું લેવું છે. સત્ય છે એનું ગુણપણું છે, ચૈતન્ય છે એનું ગુણપણું છે, ચેતનતાનું ગુણપણું ચૈતન્ય છે. લોકો તો રૂઢિ અર્થમાં ખોટું ન બોલે અને સાચું બોલે એને એટલું જ સત્યનું સ્વરૂપ સમજે છે, એ મૂળ વાત નથી. સત્ય એટલે જે સચ્ચિદાનંદમાં સત્શબ્દ છે એનું ગુણ પણ હોવાપણાનું જેમાં સત્ય છે તે સત્વ છે તે સત્ય, હોવાપણાનું સત્વ છે તે સતનું સત્ય છે, એ ખરેખર સત્ય છે. એ સત્ય સ્વરૂપને અભેદ ભાવે નમસ્કાર. શ્રીમદજી પત્રો લખે એમાં મથાળું આવું માનતા, સત્ય સ્વરૂપને અભેદ ભક્તિ એ નમસ્કાર. અભેદ ભક્તિ શું કહેવાય? મારી મૂળ ચૈતન્ય સત્તા શાશ્વત સત્તા છે, એમાં હું લીન થઈ જાઉં બહુમાનથી, એ પ્રત્યેના બહુમાનથી તે અભેદ ભક્તિ થઈ.
વાહ વાહ,
ભેદ ન રહ્યો, એ રીતે નમસ્કાર કરું છું. આવો મથાળું બાંધી નમસ્કાર કરું. એ સત્યમાં એટલે આત્મામાં દુઃખ નથી. સમીસારની 206 ગાથા છે, એમાં સત્ય શબ્દનો પ્રયોગ 3 વાર કર્યો છે. એટલું આ સત્ય છે કે જેટલું આ જ્ઞાન છે, એમ વાત લીધી છે. જેટલું આ જ્ઞાન છે તેટલું જ સત્ય છે, અને જેટલું આ જેટલું સત્ય કલ્યાણ સ્વરૂપ છે કેટલું કે જેટલું આ જ્ઞાન છે, અને એટલું જ સત્ય અનુભવનીય છે, અનુભવવા યોગ્ય છે કે જેટલું આ જ્ઞાન છે. માટે જ્ઞાન પરમપદ છે. આમ વાત જ્ઞાન લીધી છે. 206 ગાથા છે. સત્ય એટલે આત્મા, એમાં દુઃખ નથી. જે સુખથી અનંત સુખથી ભરપૂર છે, ઠાસી ઠાસીને જેમાં સુખ ફેર્યું છે, અને એકલો સુખનો જ કંદ છે, ભરપૂર સુખ છે, એમાં દુઃખ ક્યાં હતો? દુઃખની ગંધે નથી. એમાં દુઃખ તો નથી, પણ દુઃખની ગંધે નથી. જેમ કોઈ ઇન્દ્રો ને ત્યાં ચક્રવર્તી ને ત્યાં દરિદ્રતા ની ગંધ નથી. ક્યાં દરિદ્રતા છે ને? જેની જમીનની લાદીઓ મણિરત્નની હોય એને ત્યાં દરિદ્રતા શું હોય? કરે મણિરત્નની લાદીઓ જડી હોય તો એક ટુકડો મળે નાનો, પણ કણિયો મળે એક કેરેટ નો ત્યાં રાજી રાજી થઈ જાય. ગ્રામની કેરેટ નો લાદીઓ હોય છે એવી તો એને આખે પાટું ની પાટું એટલી સમૃદ્ધિ હોય ત્યાં દરિદ્રતા ને શું ગંધ હોય? એમાં એમ જેમાં એકનું સુખ જ ભર્યું છે, અને ત્રણેય કાળે જે સુખરૂપ રહે છે, ત્રણેય કાળે જે સુખ સ્વરૂપ જ છે, એમાં દરિદ્ર એમાં કોઈ દુઃખની ગંધ નથી. છતાં જીવને એની અવસ્થામાં દુઃખ થાય છે, એ આ સુખ કંદને ભૂલીને થાય છે. સુખનો વિસ્મરણ કરે છે, અથવા હું સુખ સ્વરૂપ છું એથી વિરુદ્ધ જાય છે, ત્યારે એને દુઃખ થાય છે. અભાવમાં એ સ્વરૂપના અજ્ઞાનને લીધે દુઃખ લાગે છે. સત્યમાં દુઃખ નથી, આત્મામાં દુઃખ નથી, પણ પોતાના જ અજ્ઞાનને લઈને, પોતાના જ સુખના અજ્ઞાનને લઈને એટલે મુનિઓને નિષ્કારણ કરવામાં આવે છે કે આમાં લેવા દેવાનો પ્રશ્ન છે નહીં. એટલે અમારે કોઈ અપેક્ષા છે ને ઉપદેશ આપીએ છીએ એ વાત તો છે નહીં. આ છોડીને તો હાલી નીકળ્યા છે. છતાં જે ઉપદેશનો વિકલ્પ રહી ગયો એમાં એટલી જ વાત છે કે એ જીવો સુખ તો તમારામાં ભર્યું છે. તમારા સુખને ભોગવો તમે, તમારા આનંદને આનંદો તમે. છે તમારામાં, મારે ક્યાં દેવું છે? મારે દેવું નથી કે મારે કાંઈ લેવું નથી. ફક્ત તમારી અણસમજણ છે, એ સમજણ સ્વરૂપ થાય તો તમે સુખી થાવ, સુખના પંથે ચાલો. અમારે કોઈ સ્પૃહાનું તો કારણ નથી. બસ આ સુખના પંથે હાલતા જાય છે ને કહેતા જાય છે, માર્ગ ચિંધાડતા જાય છે, આંગળી ચિંધે છે. આમ છે વાત, આમ છે માર્ગ, આમ છે બસ એટલી વાત છે. દારૂ વેચવા વાળાને દારૂના નિષેધકો ખરાબ લાગશે. પછી આ સત્ય વાત પણ ઘણાને આકરી લાગે છે. જેણે પુણ્યપાપના ભાવોની કિંમત આપી છે, એને વાલા ગણ્યા છે, એમાં વાલપ કરી છે, એને મમત કરી છે, એની મહિમા કરી છે, એને આ વાત આકરી લાગે છે, એને પ્રતિકૂળ પડે છે, પોતાના અભિપ્રાયથી એને પ્રતિકૂળ પડે છે. કાયરને પ્રતિકૂળ એવો શબ્દ વાપરો છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધ જે ભવ રોગના, આવા સુંદર વચનામૃતો, આવો સુંદર માર્ગ બોલાને કાયરને પ્રતિકૂળ લાગે. જેમ ગધેડાને હાકર કડવી લાગે તેમ એવું છે. જો ગધેડાને સાકર ન ભાવે, સાકર ખાય તો મીઠી લાગવી જોઈએ, પોષણ મળવું જોઈએ. શક્તિ છે સાકરમાં, તો શારીરિક શક્તિ એટલે મીઠું ખાય છે. ગધેડાનું ગધેડાને ન ચાલે આમ છે. સ્વાદ હા એ કે છે, કડવી લાગે ગમે તેમ હોય, પણ હવે એનો અર્થ છે કે ચિત્તો જે છે એ છે, એ ચિત્તો જે છે તે છે, પણ એના ઉપાદાન અનુસાર એને એ કેમ પરિણામ થાય છે, એને પોતાને માટે જુદી રીતે પરિણમે છે. એમ આ તો અમૃત છે, વિતરાગના વચનો એ તો અમૃત છે. જીવના જન્મ મરણ છૂટી જાય એવો એ વિષય છે, એવું એમાં નિમિત્તત્વ છે. એકનું અમૃત શ્રીમદજી પણ એમ કે આ નાળિયેરમાંથી મીઠું પાણી નીકળે એટલી આ વાત નથી, આ તો અમૃતની સચોડી નાળિયેરી છે. એકનું શ્રીફળ નથી અમૃતનું, આ એક અમૃતનું શ્રીફળ નથી, અમૃતની સચોડી નાળિયેરી છે. આ તો લીધા જ કરો એમાંથી અમૃત. છતાં ઊંધા પડેલા જીવોને, ઊંધે માર્ગે જનારા જીવોને પ્રતિકૂળ પડે છે. ત્યાં કોઈ કોઈનો ઉપાય છે, કોઈ ઉપાય એ પણ જગતમાં છે. જગત ચાલે છે આ રીતે ચાલે છે, અકારણ પણ એમાં કેમ 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 કઈ નહીં, અજ્ઞાન છે. અજ્ઞાન કેમ કે પછી એ સહેજ અનાદિથી છે. જગતમાં અજ્ઞાન ને દુઃખ પણ છે, અને જગતમાં જ્ઞાન ને જ્ઞાની થવાનો ઉપાય પણ છે. એનું હોનહાર સારું છે, એને કોઈ ને કોઈ રીતે રસ્તે ચડવાનું બને છે, કોઈ ને કોઈ કારણ બની જાય છે. હોનહાર સારું નથી, એને એવા ઊંચા સારા કારણોનો સંયોગ થવા છતાં વિપરીત જવાનું પણ બને છે, પ્રતિકૂળ જવાનું પણ બને છે. કારણ કાંઈ નહીં, હોનાર છે બસ, હોનાર સિવાય બીજું કોઈ કારણ નથી. ઘણી વાત કરી છે, કેટલી વાતો કરી છે. આ 1008 કાઢ્યું ત્યારે તેમ છું કે આમ બીજું 1008 કાઢવું હોય તો નીકળે એવું નીકળે, એ કઈ ગાડી વાતો કરે છે. દારૂ વેચવા વાળાને દારૂના નિષેધકો ખરાબ લાગશે, તેથી શું દારૂબંધી ન કરવી? કલાલ છે, કલાલ દારૂના વેપારીને કલાલ કહે છે. દારૂબંધીનો કોઈ વાત કરે તો એને તો એનો ધંધો ભાંગે, એનો એનો તો રોજી રોટી છે એના ઉપર, એનો વિચાર કરવો કે ન કરવો એમ કહે છે. ઠીક, એનો વિચાર કરવો હોય તો દુનિયામાં હજાર ધંધા છે, બીજો ધંધો એને દેવો
બીજો કરે,
પણ એના હાટું કઈ દારૂબંધી ન કરવી એવું હોય શકે? એ વાત વ્યાજબી છે, ન્યાયસર છે? એવી કઈ ચીજ છે કે જે આખા જગત ને સારી લાગે છે કે જગત માં કોઈ ચીજ એવી નથી? બતાવી દો, કોઈ એક ચીજ એવી જગત માં બતાવી દો કે જે બધાને સારી લાગતી હોય, બની શકે નહીં, કેમ કે બધા એક સ્થિતિમાં ઉભા નથી. એટલે બધાને એક ચીજ સારી લાગે એવી કોઈ જગતમાં ચીજ નથી. જે પરમ સત્ય છે, નીતરતું સત્ય છે, પરમ અમૃત છે, એ પણ ઘણાને સારું નથી લાગતું, તો બીજી કઈ ચીજ એવી છે કે જે સારી લાગવાની નથી બધાને? પ્રશ્ન રહેતો નથી. માટે જે સત્ય છે તેને જ સત્ય માનવી, એમ કે કોઈના સામું જોઈને સત્યને છોડવું નહીં, સત્યથી દૂર જવું નહીં, કેમ કે અમુકને સારું લાગશે, અમુકને સારું નહીં લાગે, માટે એને સારું લાગવા લગાડવા ખાતર પણ ભલે સત્ય ન હોય, એ પોતાના વિવેકનો વિષય નથી, એ હિતનો વિચાર નથી. કે અત્યાર સુધી એની નજરમાં હું ખરાબ નહોતો, તો હવે હું એની નજરમાં ખરાબ થાવ્યો, હું શું કરવા કરું, એમ હારું લગાડવા જાય છે. પણ દુનિયામાં કોઈ બધાને સારું લગાડી શકે એવું કોઈ પાયકું નથી, પાકવાનું પણ નથી, કેમ કે ભગવાનની તીર્થંકરની વાણી છૂટી કે 363 પાખંડ નીકળ્યા, અંદરમાં અભિપ્રાય, સમોસરમાં તો વિરોધ ન કરી પણ નથી, પણ અંદરમાં ભાવ થઈ જાય, આમ ન હોય, આ તો આમ હોવું જોઈએ, આટલો ફેર લાગે છે, ઠીક, પણ તું ક્યાં નહીં, ક્યાં છદ્મસ્થ ને ક્યાં સર્વજ્ઞ, પણ છતાં સ્વતંત્રતા તો એની છે, એની એમ પરિણમવાની સ્વતંત્રતા 100% ની સ્વતંત્રતા છે. માટે જે સત્ય છે તેને સત્ય જ માનવી, જગતને સારું દેખાડવા, શ્રીમદજી લખે છે ને, આ જીવે જગતને રૂડું દેખાડવા, સારું દેખાડવા અનંતકાળથી પ્રયત્ન કર્યો છે. જગતને રૂડું દેખાડવા, જો તમને બધાને સારું લાગે એવી મારે વાતો કરવી છે, હું એવું વર્તન ને એવી જ વાત કરું તમને બધાને સારું લાગે, પણ એને આત્માનું રૂડું કર્યું નથી, આત્માનું હિત કરી બેઠો છે, એમ કરવા જતા એ પોતાનું હિત કરી બેઠો છે. બ્રહ્મચર્યના વખાણ કરવાથી વ્યભિચારીને ખરાબ લાગે, તેથી શું બ્રહ્મચર્યના વખાણ ન કરવા, અથવા વ્યભિચારીને સારું લગાડવા માટે વ્યભિચારીની પ્રશંસા કરવી, એ તો દેખત રીતે ન્યાયથી વિરુદ્ધ છે, એ તો દેખત રીતે અવગુણ છે. અવગુણને સારું લગાડવા અવગુણ નહીં પણ પ્રશંસા કરવી, આ માખણ પટ્ટી કરે છે કે નહીં, શું કહે છે એને, ખુશામતખોર માણસો હોય છે જગતમાં, એવા ખુશામતખોર માણસો હોય છે કે ખુશામત જ કર્યા કરે, કહે છે કે અવગુણ હોય એની પણ ખુશામત કરે, ખુશામતિયા કેવા હોય, ખુશામતિયા એને કેમ કહ્યા, કે અવગુણ હોય તો પણ એને ખુશામત કરે કે ના ના તમે બહુ સારા સારું છે, તમારા માટે બીજી વાત જ હોય, વિકલ્પ જ ન હોય, વિચાર જ ન હોય, એમ કઈ ચાલે. જેને હિત કરવું છે એને તો ગુણ ને ગુણ જાણવા અને દોષ ને દોષ જાણવા, ચાહે તેના હો, એમાં કોઈ પક્ષ કરવાનો, અવગુણ નો પક્ષ કરવાનો બિલકુલ અભિપ્રાય હોવો જોઈએ નહીં, ગમે તેવો. પછી આ અમારું છે, અમારા સગા છે, અમારા સંબંધ વાળા છે, અમારા ધર્મ વાળા છે, અમારા પક્ષ વાળા છે, અમારા ટેકેદાર છે, અમારામાં મમત્વ કરીને કઈ કરવું, એ પણ આત્માને હિતરૂપ નથી. દોષ ને દોષ જાણવા એને નિષેધવા, ગુણ ને ગુણ જાણવા એનો આદર કરવો. એટલે તો શાસ્ત્રમાં ત્યાં સુધી વિષય લીધો કે સમ્યક દ્રષ્ટિ તિર્યંચ હોય, ઢેઢ ભંગી ચમાર ને અછૂત હોય, નીચ ગોત્રમાં ઉત્પન્ન થયો તો પણ એને ગણધર દેવ દેવ કહે છે, ગુરુ ના લીધા એને દેવ કહે છે. ઠીક આવું આવી વાતો લખે છે રત્નકરણ શ્રાવકાચાર્ય, મૂળ શ્લોક છે. દેવાહા વદંતી, દેવો એને દેવ કહે છે, ગણધર દેવો એને દેવ કહે છે. એ ગુણ ની મુખ્યતા કરાવી છે. આત્મગુણ જેને પ્રગટ્યો છે, સત્ય સ્વરૂપ જેને પ્રગટ્યું છે, બસ એ દેવ છે. ભલે ચમાર દેખાતો હોય, ચાંડાળ શબ્દ વાપર્યો, ચાંડાળ શબ્દ વાપર્યો છે ચાંડાળો શ્લોકમાં, ચાંડાળો. જેમ કોઈ હીરો મખમલની ડાબલીના બદલે ગમે ત્યાં પડ્યો હોય તો એનું મૂળ એટલું જ છે. એવું નથી કે મખમલની ડાબલીને કારણે એનું મૂળ છે, એવું તો નથી. એમ શરીર બ્રાહ્મણનું હોય કે વૈશ્યનું હોય, માટે આત્મા અંદર સમ્યક દ્રષ્ટિ થાય તો એની કિંમત ઘણી, અને શરીર ચાંડાળનું હોય કે તિર્યંચનું હોય અને સમ્યક દ્રષ્ટિ થાય તો એની કિંમત ઓછી, એમ હોય શકે? એ તો હીરો છે, એનું મૂલ્ય તો ગમે ત્યાં એટલું, ગમે ત્યાં હો, સંયોગ શરીરના સંયોગ સાથે એની કોઈ કિંમત નથી. ગુરુદેવ તો કેટલા વિશેષણો લેતા, ચાંડાળ હોય, કાણો હોય, કુબડો હોય, કાળો હોય, રોગિષ્ટ હોય, લોકો હડહડ કરીને અપમાન કરતા હોય, છતાં સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ છે, એનો મૂલ્ય એટલું જ છે. એવી રીતે વાત કરવાની, એટલે બહારથી કોઈ એનું મૂલ્ય કરવાનો એ વિષય નથી. સત્ય વાત કરતા અજ્ઞાનીને અજ્ઞાનને કારણે દુઃખ લાગે છે. વળી કોઈ એવો સિદ્ધાંત કહે છે કે સત્ય તો હંમેશા પ્રિય જ હોય, સત્ય તો પ્રિય જ હોય કે નહીં, સત્ય કોકને કડવું પણ લાગે પણ ખરેખર એ કડવું નથી, મીઠું છે એ, ખરેખર સત્ય કડવું નથી. સત્યથી તો હિત થાય છે, હિત થાય એમ ખબર પડે તો મીઠું લાગે, અને હિતમાં અહિતનું અજ્ઞાન થાય તો એને કડવું લાગે. કડવું લાગે છે એનું કારણ કે એને હિતમાં અહિતનું એને જ્ઞાન રૂપી અજ્ઞાન છે, એ ઊંધું જ્ઞાન છે, વિપરીત જ્ઞાન છે, માટે એને કડવું લાગે છે. બાકી ખરેખર સત્ય તો પ્રિય જ છે, સત્ય તો સદાય પ્રિય જ છે એમ કહે છે. ગુણવાનોને અને જ્ઞાનીઓને તો સત્ય બહુ મીઠું લાગે છે, એને જરા પણ દુઃખ લાગતો
નથી.
જેને દુઃખ લાગે છે તે અજ્ઞાની છે, અને અજ્ઞાનને કારણે એને દુઃખ લાગે છે. સત્યને કારણે દુઃખ નહીં, પોતાના અજ્ઞાનને કારણે દુઃખ લાગે છે. પણ સત્ય તો સદા પ્રિય જ છે, સત્ય કોઈ અપ્રિય લાગે એવી ચીજ નથી. ભાઈ તારી વાણીમાં અજ્ઞાની વાણી હોય, ભલે શાસ્ત્ર સંબંધિત હોય, પણ એમાં રસનું હોય અધ્યાત્મનો, એનો પોતાનો ભાવ રસથી ભળતો ન હોય, એમ કે છે કે અમને તારી વાણી કઠોર લાગે છે. જેમ કાગડો કઠોર બોલે એમ અમને તારી વાણી કઠોર લાગે છે. પણ આવી હારી હારી મીઠી વાત કરે, અવાજ બહુ સારો છે, ગળું બહુ સારું છે, છટા બહુ સારી છે, શૈલી સારી છે, જનમન રંજક છે, બધાને રુચિ થાય એવી રોચક શૈલી છે. નાની કહે છે કે અમને તારો ભાવ પડતો દેખાતો નથી ને, તો કાગડો જેમ કા કા બોલે ને કઠોર લાગે છે, કાનમાં વાગે છે, એમ તારી વાણી અમને કાગ પક્ષી જેસી કઠોર લગતી, કાગ પક્ષી જેસી લખતી.
લાખો માણસો સાંભળતા હોય, મનોરંજન કરતા હોય, અને આમ
અમેરિકામાં જાઓ, રજનીશપુરમમાં, ઓરેગોન, રજનીશપુરમ કર્યું છે, બોલતા નથી તો બધાને સારું લાગે ત્યાં. અમને ઘણા વખતથી એમને બોલવાનું બંધ કરી દીધું છે, ખાલી હાથ ઊંચો કરે છે આશીર્વાદ દેવા માટે. ઠીક, એવા જગતમાં બહુ તૂટ ચાલે છે, જગતમાં તૂટ પણ
બહુ ચાલે,
એટલા જ ચાલે છે. મૂર્ખાવના કોઈ અછત નથી, એ ટોળા ઘણા છે, અજ્ઞાનીઓના ટોળા ઘણા છે. પાગલ પણ છે, મૂર્ખ ગાણ પણ છે, એક જાતનું ચાલે છે. ઘણા હોય માટે એને સત્યની હારે કઈ સંબંધ છે, ઘણાને લાખો હારે કઈ સત્યને સંબંધ છે. અત્યારે આ જે દુનિયા છે કે જેમાં આપણે આવાગમન કરી શકીએ છીએ, 585 કરોડ ની વસ્તી છે, 6 અબજ જેટલી, એમાં સૌથી વધારે ધર્મ સંપ્રદાય કોનો મોટો? મુસલમાનોનો. માટે એમાં સત્ય ઘણું હશે ને, આખી દુનિયામાં પથરાયેલા છે. માટે એમાં સત્ય હશે?
સત્યની સંખ્યા
પાકિસ્તાન ત્યાં પછી હિન્દુસ્તાનનું કોઈ ગામડું ખાલી નથી જ્યાં મુસલમાનનું ઘર ન હોય, જ્યાં મુસલમાનની મસ્જિદ ન હોય. એક ગામડું શ્રવણ બિલકુલ આપણે ગયા હતા, નાનું ગામ છે, 1000-2000 વસ્તી, સવારના 5 વાગે ત્યાં બાંગ ઠોકારે માઇક ઉપર. હા પૂછે, અહીંયા ભગવાનની આવડી મોટી મૂર્તિ, જૈનોનું ધામ, નાનું ગામ, મુસલમાન એક આખો લગતો જ મુસલમાનો છે. આપણે એક તગલીમાં થયેલા મસ્જિદમાંની બધી ગામડે ગામડે છે. કોઈ દુનિયાનું કોઈ પળ બાકી નથી કે જ્યાં મુસલમાનો નથી. માટે એમાં કંઈક સત્ય હશે ને, આટલા બધા થયા તારે કે નહીં હોય એમાં કઈ નહી. બીજો નંબર ક્રિશ્ચિયનોનો લાગે છે, એ સંપ્રદાય બીજા નંબરનો મોટો. જૈનોને તો ઠેકાણું નથી, 20મો વારો આવું એમ નથી. અને જેટલા છે એટલામાં સમજણા કેટલા, જૈન દર્શનને સમજવા વાળા કેટલા, એ વિચારો તો એની સંખ્યા બહુ છે. છતાં સત્ય છે એ સત્ય છે, અને અસત્ય છે એ અસત્ય છે. બહુ ભણેલો ન્યાયાધીશ હોય, ન્યાયનું ઘણું ભણીને સુપ્રીમ કોર્ટમાં બેહાડ્યો હોય, ખૂનીને છોડી દે કે ન છોડી દે, આટલી બધી અકલતો છે ત્યારે તેને સુપ્રીમ કોર્ટ નો ન્યાયાધીશ બનાવ્યો છે. ઓછી બુદ્ધિ છે ને બેહાડી દીધો છે ગમે એને બુરથલ ને કઈ, એમ કઈ એનું માપ ન નીકળે. સત્ય અસત્યનું એ માપ કરવાનો વિષય નથી, એ પ્રકાર નથી. સત્યની પ્રીતિ હોય તે સત્યની પાત્રતા છે. પ્રીતિ અસત્યની હોય ને વાત સત્ય નહીં કરે તો આડંબર છે, ધોખો છે. જેને સત્યની પ્રીતિ ને સત્યની રુચિ હોય તે સત્યની વાત કરે, એને સત્ય રુચતું હોય તે સત્યની વાત કરે. અસત્ય રુચતું હોય, અસત્યની પ્રીતિ હોય ને સત્યની વાત કરે તો કઈ સારી ન લાગે. એટલે તો કહ્યું કે એની વાણી કાગ પક્ષી જેવી લાગે છે. જૈન ધર્મ નો વક્તા અધ્યાત્મ રસમય હોય છે. વક્તાના સ્વરૂપમાં એનું મુખ્ય ચિહ્ન જૈન ધર્મ નો વક્તા 844 આગળ 215 એક આવી ગયા. ઉપર ના વાંચો 841-843 એમ છે. 841-843-38 ઓલી તો જૈન ધર્મ ની વ્યાખ્યા છે બધામાં. 841 જૈન ધર્મ તો અધ્યાત્મ રસમય છે. એ શબ્દ ધર્મ, ધર્મ અધ્યાત્મ રસ થી ભરપૂર છે. અધ્યાત્મ રસમય ધર્મ નું પરિણામ છે. કોઈ દયાદાન આદિ જૈન ધર્મ નથી. નાય પિંડ આનંદ સ્વરૂપ નું ભાન કરી અંદર લીન થવું તે જૈન ધર્મ છે. લોકો દયા પાળો વ્રત પાળો તેને જૈન ધર્મ માને છે તે જૈન ધર્મ નું સ્વરૂપ નથી. 842 જે અધ્યાત્મ રસ દ્વારા, આત્માના શાંત રસ દ્વારા પોતાના સ્વભાવનું યથાર્થ અનુભવ ન થયું હોય તો તે વિતરાગ દિગંબર જૈન માર્ગના રહસ્યને જાણતો નથી. વિતરાગી સંતોએ કહેલા મર્મને ન જાણતો હોય તે માત્ર પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે. પદ્ધતિ શીખી લે છે કેમ વક્તા થવું, એના પણ ક્લાસ હોય છે, વર્ગ ભણાવે છે. આમ છટાથી બોલવું, આમ લોકોને આકર્ષણ, આવી આવી વાતો કરવી, આમ કરવાથી લોકો એકાગ્ર થઈ જશે તમારી વાતમાં, એનું બીજે ધ્યાન નહીં જાય માટે આવી વાતો કરવી, આ પ્રકારથી વાતો કરવી, સસ્પેન્સ ઉપજાવો. એની કળા છે સાંભળનારને સસ્પેન્સમાં રાખવા, એટલે જિજ્ઞાસા એની ખેંચાઈ રહી. એ બધું જોયું છે, અભ્યાસ કરેલો છે વક્તાઓનો. કે છે એ પદ્ધતિ દ્વારા વક્તા થાય છે. અથવા અમારા સંપ્રદાયની આ પદ્ધતિ છે, આ પદ્ધતિથી અમારો સંપ્રદાય ચલાવવો જોઈએ, એમ પદ્ધતિ દ્વારા જે વર્તવા માગે છે એ ખરેખર એને અધ્યાત્મ રસ નથી. ધર્મ બુદ્ધિવાન વક્તા ઉપદેશ દાતા હોય તે જ પોતાનું ભલું કરે છે અને બીજાને ભલું થવામાં બને છે. પણ જે પરંપરા ચલાવવા, અમારી તો આ પરંપરા છે, આમાં ફેર ન પડવો જોઈએ. પદ્ધતિ અમારી આ છે ને પરંપરા અમારા સંપ્રદાયની આ છે, અમે દિગંબર છીએ, અમારા દિગંબરમાં આમ છે, એમ પરંપરા ચલાવવા, કશાય બુદ્ધિ વડે ઉપદેશ આપે છે તે પોતાનું પણ ગુરુ કરે છે અને એને જે સાંભળવા જાય છે એનું પણ ગુરુ થવામાં એ નિમિત્ત થાય છે. આ બધું ટોડરમલજી સ્પષ્ટ કરતા ગયા છે. ઘણી વાતો વક્તાના વિષયમાં લખે છે. નવસો ને 75 સર્વ વિદ્યામાં આત્માની વિદ્યાને જ પ્રધાન કહેલ છે. તે અધ્યાત્મ વિદ્યાનો રસિક વક્તા હોય તે શોભે છે. શસ્ત્ર બનાવવાની વિદ્યા, યંત્ર જંત્ર તંત્ર આદિ વિદ્યા તે લૌકિક વિદ્યા છે. આ ચમત્કારો કરે છે ને, હાથમાંથી કંકુ કાઢે ને, હાથમાંથી ચોખા કાઢે ને, રાખ કાઢે ને, રમકડા કાઢે ને, નાળિયેર તેવડું મોટું નથી હંતા તમે, એટલે હંતા એવું કાઢે, સમજ્યા, અથેળીમાં બે અથેળીમાં છુપાઈ શકે એટલું કાઢે. ચાલાકી તો હાથ ચાલાકી ના ખેલ છે. હોસ્પિટલ કોઈ કાઢી શકે એવું નથી કે આ બધા માંદા આવે આમાં હાજા થશે જેટલા આમાં બે આ હોસ્પિટલમાં જ્યાં દાખલ ભરતી થશે. ચેલેન્જ મારી તે આ શિવનું લિંગ કાઢે છે ને નાની મૂર્તિ કાઢે છે કૃષ્ણ ને આવશે ને સત્ય સાંઈ બાબા દર્શનમાં, પણ હાથમાંથી હોસ્પિટલ કાઢે નહીં કે જેથી કોઈ આ માંદા તો ન રહીએ એમાં જાય, બધા હાજર તો થઈ જાય, આમ આકાશમાં હાથ મળે હોસ્પિટલ ખડું કરી દઈએ કે તો માનીએ કઈક કઈક ભગવાનનો અવતાર માને છે ને, ભગવાન માને છે અંધશ્રદ્ધા વાળામાં અને પડકાર કરવા માટે અનેક જાતની વાતો ચાલે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, એની દ્રષ્ટિપૂર્વક સંસારનો રસ જેને છૂટ્યો છે તે અધ્યાત્મ રસનો રસિયો છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, એની દ્રષ્ટિપૂર્વક સંસારનો રસ જેને છૂટ્યો છે તે અધ્યાત્મ રસનો રસિયો છે. લૌકિક ચીજની શું કિંમત છે? લૌકિકમાં કિંમત ન હોય પણ કાંઈક જુદું ભળે ત્યાં એમ કે અહીંયા કાંઈક ચમત્કાર, કાંઈક અહીંયા સત છે. ગામડામાં દેરાસર એવું સરસ કર્યું છે, અખંડ દીવો ત્યાં રાખીએ છીએ, એને ઉપર કાળી મસ્ત નથી થતી, ઉપર કેસર જેવું પીળું લાગે છે, અને ભગવાનની પ્રતિમાથી પાણી અમી જરે, પાણી ન કે અમી જરે છે એમ કે, પણ હવે એ બધા અમુક પથ્થર એવા થાય છે, ખાંડમાંથી નીકળે છે આરસ પાણ, તો એવા અમુક પથ્થર એવા આવે છે જેમાં પાણી રહી ગયું હોય ટાઈમે અમુક વાતાવરણમાં બહાર આવે, એથી કઈ એમાં સત છે એમ માની લેવા જેવું છે એવું નથી, અહીંયા સત્ય છે એવું નથી માની લેવા જેવું, પણ કાંઈક જગતમાં માન્યતાના તૂત એવા ચાલે છે કે લોકો ભરમાઈ જાય છે. નવસો 76 યથાર્થ મુનિના ઉપદેશને કહેવા વાળાઓ હોય, મુનિઓનો જે ઉપદેશ ચાલ્યો હોય એને કહેવા વાળા હોય અને જૈન ધર્મના શ્રદ્ધાળુ હોય એવા વક્તાનો ઉપદેશ શ્રવણ કરવા યોગ્ય છે. પણ મિથ્યા દ્રષ્ટિ હોય, શિષ્યનો લાલચુ હોય, પૈસાનો લોભી હોય, એવા વક્તાનો ઉપદેશ સાંભળવો
નહીં.
માત્ર ધર્મ ઉપદેશનો દાતા હોય તે પોતાનું ને પરનું ભલું કરે છે, પણ જે કષાય વડે ઉપદેશ આપે છે તે પોતાનું ગુરુ કરે છે અને બીજાનું પણ ગુરુ થવામાં નિમિત્ત થાય છે. આ પ્રમાણે વક્તાનું સ્વરૂપ છે. મોક્ષ માર્ગ પ્રકાશકના સાતમા અધિકાર ઉપરના પ્રવચનોમાં પણ આ વાત આવે છે. નહીં તો મૂળ શાસ્ત્રમાં તો શરૂઆતમાં જ આ વિશે ટોડરમલજીએ વક્તાનું અને શ્રોતાનું સ્વરૂપ ચર્ચ્યું છે. આ સાતમા અધિકાર ઉપરના પ્રવચનમાં છે. માટે જે પ્રિય બોલે તે બરાબર છે એમ નહીં, જે સત્ય બોલે તે પ્રિય બોલે છે એમ એમ બોલે. અનેક પ્રકારે મતિ દોષને લીધે જીવોને ભ્રમણા થાય છે અને ભાષામાં અને વચનમાં ભરમાય છે. સત્ય શું છે એમાં એને ખ્યાલ પડતો નથી. બહુ ભાગે જ પ્રકાર છે. બાહ્ય દ્રષ્ટિ છે, વક્તા પણ એ વક્તાના પુણ્યોદયનો પ્રકાર છે. એટલે પુનમાં એક કોઈ એકની બીજી રીતે પુનમાં આકર્ષણ થાય છે. જેમ કોઈ પૈસામાં કોઈ પાંચ ઇન્દ્રિયના પુનયોગે મળતા વિષયોમાં આકર્ષણ થાય છે, એમ આ પણ એ પુનયોગનો વિષય થઈ ગયો આકર્ષણ. એને સત્યને એની સાથે સંબંધ. બોલતા ન આવડતું હોય છતાં જેવું તેવું બોલે પણ એમાંથી સત્ય પકડી શકે, છતાં ન હોય, બોલતા ન આવડતું હોય પણ એ બોલે છે એમાંથી સત્ય ક્યાં છે એ પકડતા આવડતું હોય તો એની કિંમત કરી જાય. ભલે નથી જાજું બોલી શકે કે નથી જાજું સમજાવી શકે એવું છે, પણ અંદરમાં સત્યમાંથી વાત આવે છે. સત્યના અનુભવમાંથી વાણી નીકળે તે સત્યવાણી છે. અને એમાં રસ છે, એમાં અનુભવ રસ હોવાથી, એમાં આત્મરસ હોવાથી એમાં શાંત રસ છે. અને એના ચાહકને પ્રિય લાગે છે. જેને આત્માની ચાહના છે, જેને શાંતિની ચાહના છે, જેને આત્મરસ રૂચે છે એને એ પ્રિય લાગે છે. વાહ, શું વાત આવે છે! એક નાની થોડી વાત પણ અંદર કેટલું ભર્યું છે એમ લાગે, થોડામાં ઘણું ભર્યું છે એમ લાગે. અને આચાર્યોએ તો કેટલાક શાસ્ત્રો જ એવા સૂત્ર જેવા લખ્યા છે, જેમ કે આ તત્વા સૂત્ર છે. તો એક એક નાના ટુકડા લખ્યા હોય, લાંબી વાત આગળ પાછળની તો મેળવણી કરીને સમજવી પડે. છતાં એની અંદર સત્ય ભર્યું છે. એક એક સૂત્ર એ સત્યનું સૂત્રો છે, સત્યના સિદ્ધાંતો છે. અને જે સત્યના સિદ્ધાંતો એવા છે કે જેને અંગીકાર કરે આત્માનો છુટકારો થઈ જાય, સંસાર એનો છૂટી જાય, એવા એ સૂત્ર આવે છે. લાંબી લાંબી વાતો કરે માટે સત્ય છે એવું પણ નથી. બહુ સ્પષ્ટીકરણ ને ચોખવટ આવડે માટે સત્ય છે એવું નથી. અમુક પ્રકારની ભાષા હોય માટે સત્ય છે એવું નથી. સંસ્કૃત વ્યાકરણ આવડે માટે સત્ય છે એવું કઈ નથી. સત્ય છે એ સત્ય છે. એને અનુભવ સાથે સીધો સંબંધ છે, એને આત્મા સાથે સત્ય સ્વરૂપ સાથે સંબંધ છે. બાકી બધું ગૌણ કરવા જેવું
છે
એ વાત છે. એટલે કહ્યું કે સત્ય વાત કરતા અજ્ઞાનીને અજ્ઞાનના કારણે કદાચ દુઃખ લાગે તો પણ તે અપ્રિય નથી. એને અપ્રિય થઈ પડ્યું માટે સત્ય અપ્રિય છે એમ વિચારવા યોગ્ય. સત્ય તો સદા પ્રિય જ હોય છે, એને પ્રિય જ છે, એ તો મીઠું અમૃત જેવું છે. ભલે કઠોર વચનથી કહેવાયું હોય, એ સમયસારના કળશમાં પશુ કયા છે? મિથ્યા અભિપ્રાય વાળાને પશુ નશ્યતિ, આ શબ્દ બધા ચૌદે ચૌદ કળશમાં વાંચ્યા છે. પશુ નશ્યતિ, પશુ છે મિથ્યા અભિપ્રાય વાળો, તિરિંજ ગતિમાં જવા વાળો જીવ હોવાથી આત્માનો ઘાત કરનારો, આત્મઘાતી, આત્મ અનુભવંતી, આત્માનો નાશ કરનાર છે. પશુ શબ્દ લીધો છે. આચાર્ય દેવને ત્યાં કશાય આવ્યો નથી, કરુણા આવે છે, બચારો જીવ જશે તિરિંજમાં. આમ ધા અભિપ્રાયથી
ભગવાન નો જય હો, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો જય હો, વિતરાગી દિગંબર જિંધાર્મ નો જય હો.